એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી સફરે નીકળવાના છીએ જે આપણને માનવ મનના ઊંડાણમાં રશિયન સાહિત્યના એક શિખર પર લઈ જશે. આપણે વાત કરીશું ફ્યોદોર દોસ્તોએવ્સ્કીની અમર કૃતિ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વિશે. દોસ્તોએવ્સ્કી એમનું નામ જ કાફી છે. 1821-1881 માત્ર લેખક નહીં પણ મનોવિજ્ઞાનના માનવ આત્માના ઊંડા અભ્યાસી. એમનું જીવન પણ કંઈ ઓછું નાટકીય નહોતું. 19મી સદીનું રશિયા, ઉથલપાથલનો સમય અને પેલી સાયબિરિયાની સજા.
હા, એ અનુભવોએ એમના પર, એમના લખાણ પર બહુ ઊંડી છાપ છોડી છે. પીડા, મુક્તિ, માનવ સ્વભાવના અંધારા ખૂણા, આ બધું એમની કૃતિઓમાં દેખાય છે.
બરાબર. નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ હોય કે ધ બ્રધર્સ કારમાઝોફ, પણ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ જે 1866માં પ્રગટ થઈ એ કદાચ એમની સૌથી વધુ વંચાયેલી અને એમ કહી શકાય કે સૌથી વધુ સીધી અસર કરતી નવલકથા છે.
હા, કદાચ એટલે જ એને એમની પહેલી મોટી સફળતા ગણવામાં આવે છે. ભલે એમના પોતાના જીવનમાં ત્યારે દેવુંને જુગારની લત જેવી મુશ્કેલીઓ હતી.
તો ચાલો આજે આપણે આ ક્લાસિક કૃતિના હાર્દને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. એની વાર્તા, એના પાત્રો અને એ સવાલો જે આજે પણ આપણને વિચારતા કરી દેશે.
ચોક્કસ. અને આ સફર આપણને લઈ જાય છે 1860ના દાયકાના સેન્ટ પીટર્સબર્ગમાં.
પીટર્સબર્ગ કેવું શહેર છે એ અહીં
જુઓ. આ કોઈ પેરિસ જેવું રોમેન્ટિક શહેર નથી. દોસ્તોએવ્સ્કી જે પીટર્સબર્ગ બતાવે છે ને, એ તો ગરમીમાં શેકાતું, ગીચ, ગરીબીથી ખદબદતું શહેર, ગૂંગળામણ થાય એવું.
એટલે શહેર પોતે જ એક પાત્ર બની જાય છે.
બિલકુલ. સાંકડી ગલીઓ, ગંદા મકાનો, હવા જાણે ભારેખમ. આ વાતાવરણ પાત્રોના મન પર, એમના નિર્ણયો પર અસર કરે છે. એ માત્ર બેકગ્રાઉન્ડ નથી.
અને આ જ ગુંગરાવનારા માહોલમાં આપણો નાયક છે રોડિયોન રોમાનોવિચ રાસ્કોલનિકોવ. નામ જ કેવું, રાસ્કોલ એટલે ભાગલા, વિભાજન.
હા, નામ જ ઘણું કહી જાય છે. દેખાવે સારો, હોશિયાર, પહેલા કાયદાનો અભ્યાસ કરતો હતો, પણ હવે ભયંકર ગરીબી, એકલતા.
અને રહે છે ક્યાં?
એક નાનકડી ઓરડીમાં, એટલી નાની કે એને શબપેટી જેવી કહે છે. સમાજથી એકદમ અલિપ્ત અને એના મનમાં વિચારોનું એવું જાળું ગૂંથાયું છે જે બહુ ખતરનાક છે.
એ વિચાર જે આખી નવલકથાના કેન્દ્રમાં છે નહીં, શું છે એ સિદ્ધાંત?
એ એક વિચિત્ર અને એમ કહી શકાય કે લલચાવનારો વિચાર છે. રાસ્કોલનિકોવ એવું માને છે કે માણસો છે ને, એ બે પ્રકારના હોય છે.
બે પ્રકારના? કયા કયા?
એક સામાન્ય લોકો, જેઓ બસ નિયમો પાડે, આજ્ઞા માને, જીવે ને મરી જાય. એમનું કામ બસ પૃથ્વી પર વસ્તી વધારવાનું.
અચ્છા, અને બીજા?
બીજા અસાધારણ લોકો, નેપોલિયન જેવા, જેઓ ઇતિહાસ બનાવે છે, જેમને હક છે સમાજના ભલા માટે, કોઈ ઉચ્ચ હેતુ માટે નૈતિકતાની લીટી ઓળંગવાનો, જરૂર પડે તો કોઈનું લોહી વહેવડાવવાનો પણ, હત્યા કરવાનો પણ.
ઓહો, એટલે કે એન્ડ્સ જસ્ટિફાય ધ મીન્સ જેવું કંઈક. પણ આ તો,
હા, બહુ લપસણી ભેખડ છે આ. અને રાસ્કોલનિકોવ પોતાને આ બીજા અસાધારણ વર્ગમાં મૂકે છે. એ માને છે કે એનામાં એક ક્ષમતા છે.
દોસ્તોએવ્સ્કી શું કહેવા માગે છે આના દ્વારા? કોઈ સામાજિક ટીકા?
મને લાગે છે કે એ સમયના રશિયામાં જે નિહિલવાદ, એટલે કે બધા નૈતિક ધાર્મિક મૂલ્યોનો ઇનકાર અને ઉપયોગિતાવાદના વિચારો ફેલાઈ રહ્યા હતા, એના પર આ એક મોટો પ્રશ્નાર્થ છે.
અને આ સિદ્ધાંતને ચકાસવા એ શું કરે છે?
એ પોતાના સિદ્ધાંતની કસોટી કરવા અને પોતાની ગરીબી દૂર કરવા એક યોજના બનાવે છે. એક વૃદ્ધ શાહુકાર સ્ત્રી છે અલોના ઇવાનોવના, બહુ કંજૂસ, ક્રૂર.
હા, પેલી પ્યાદાવાળી બાઈ.
હા, એ જ. રાસ્કોલનિકોવ નક્કી કરે છે કે એની કુહાડીથી હત્યા કરશે. એ માને છે કે આ બાઈ સમાજ પર બોજ છે. એના પૈસાથી તો કેટલાય ગરીબોનું ભલું થઈ શકે, એનું મૃત્યુ તો ઉલટું સારું ગણાય.
પણ શું એવું થાય છે? સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચે તો મોટો ફરક હોય છે ને?
બરાબર. વાસ્તવિકતા બહુ ક્રૂર સાબિત થાય છે. એ વૃદ્ધાને મારે તો છે, પણ પછી અચાનક જ
શું
અણધારી રીતે વૃદ્ધાની સાવકી બહેન લિઝાવેતા ત્યાં આવી ચડે છે. ભલી, નિર્દોષ સ્ત્રી.
ઓ,
અને રાસ્કોલનિકોવ ગભરાઈ જાય છે, સાક્ષી ન રહે એટલે એ લિઝાબેતાને પણ મારી નાખે છે.
બાપરે, આ તો ધાર્યું નહોતું એણે.
બિલકુલ નહીં. આ બીજી હત્યા એના મહાન હેતુવાળા આખા સિદ્ધાંતના લીરેલેરા ઉડાવી દે છે. એ સમજી જાય છે કે પોતે કોઈ નેપોલિયન નથી, પણ એક સામાન્ય ડરપોક હત્યારો છે.
એટલે ક્રાઇમ તો થઈ ગયું, પણ પનિશમેન્ટ એ અહીંથી જ શરૂ થાય છે, કાયદા પહેલા જ.
તદ્દન સાચી વાત. અહીંથી વાર્તા કોઈ સામાન્ય ડિટેક્ટિવ વાર્તા નથી રહેતી. સવાલ એ નથી કે કોણે કર્યું, એ તો આપણને ખબર જ છે.
હા, સવાલ એ છે કે શા માટે કર્યું અને હવે આ આત્માનું શું થશે, એનો અંતરાત્મા એને શું સજા આપશે. શું ખરેખર કોઈ માણસ નૈતિક નિયમોથી ઉપર હોઈ શકે?
આજ મૂળ સવાલ છે આખી નવલકથાનો. અને દોસ્તોયેવ્સ્કીનો જવાબ એકદમ સ્પષ્ટ છે, ના, કોઈ નહીં. આખી નવલકથા એટલે રાસ્કોલનિકોવના પેલા સિદ્ધાંતનું ધીમે ધીમે પણ નિશ્ચિતપણે થતું ખંડન, એના મનમાં ચાલતો સંઘર્ષ, એનો અપરાધ ભાવ, એની પીડા અને છેવટે મુક્તિની આશા.
અને આ સફરમાં એને બીજા પાત્રો પણ મળે છે જે એના પર અસર કરે છે. સૌથી મહત્વનું કોણ? સોનિયા.
નિશંકપણે સોનિયા સેમ્યોનોવના મારમેલા દોવ. પરિસ્થિતિ એવી કે પરિવારનું પેટ ભરવા એણે વેશ્યા બનવું પડ્યું છે.
સમાજની નજરે પતિત.
હા, પણ નવલકથામાં એ નૈતિકતાનું, આધ્યાત્મિકતાનું શિખર છે. અપાર કરુણા, ક્ષમા અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા. રાસ્કોલનિકોવ માટે એ આશાનું કિરણ છે, એના ઉદ્ધારનો રસ્તો છે.
કેવી વક્રતા! જે સૌથી નીચે ગણાય એ જ સૌથી ઊંચી. અને રાસ્કોલનિકોવના અંધકારમય પાસાને કોણ રજૂ કરે છે, એનો પડછાયો કોણ છે?
એ છે આર્કાડી ઇવાનોવિચ સ્વિદ્રિગેલો. પૈસાદાર, દેખાવે સુસંસ્કૃત, પણ અંદરથી એકદમ ભ્રષ્ટ, વિષય માણસ. એ જાણે રાસ્કોલનિકોવનો ડાર્ક ડબલ છે.
ડાર્ક ડબલ એટલે?
એટલે કે એ રાસ્કોલનિકોવ જેવા જ વિચારો ધરાવે છે કે પોતે નિયમોથી પર છે, પણ એને રાસ્કોલનિકોવ જેવો કોઈ અપરાધ ભાવ નથી નડતો. એ પોતાની મરજી મુજબ જીવે છે, ભોગવે છે. એ જાણે રાસ્કોલનિકોવના સિદ્ધાંતનું જીવતું જાગતું પણ બિહામાનું પરિણામ છે.
રસપ્રદ. અને કાયદાનું પ્રતિનિધિત્વ? પોલીસ.
એ છે પોર્ફિરી પેટ્રોવિચ, તપાસ અધિકારી. પણ કોઈ મામૂલી પોલીસવાળો નહીં, એ મનોવિજ્ઞાનનો માસ્ટર છે.
ઓ, એટલે પુરાવા પાછળ નથી પડતો.
પુરાવા તો છે, પણ એનો મુખ્ય હથિયાર છે મનોવૈજ્ઞાનિક દબાણ. એ રાસ્કોલનિકોવ સાથે એવી રીતે વાત કરે છે જાણે એના મનની આરપાર જોઈ શકતો હોય. એમની વચ્ચેની વાતચીત, એમના સંવાદો, એ તો કમાલ છે. બુદ્ધિ અને મનોવિજ્ઞાનની શતરંજ જાણે.
અને કોઈ હકારાત્મક પાત્ર પણ છે રાસ્કોલનિકોવના જીવનમાં? કોઈ મિત્ર?
હા, એનો એકમાત્ર સાચો મિત્ર દમિત્રી પ્રોકોફિચ રાઝુમિખિન. તે રાસ્કોલનિકોવથી બિલકુલ ઉલટો છે. રાસ્કોલનિકોવ એકલો, ગર્વિષ્ઠ, વિચારોમાં ડૂબેલો, જ્યારે રાઝુમિખિન વ્યવહારુ, મહેનતુ, મળતાવડો, દયાળુ, એકદમ સ્વસ્થ માણસ.
એટલે એ સામાન્ય સારા જીવનનું પ્રતીક છે.
બરાબર. અને રાસ્કોલનિકોવની બેન દુનિયા પણ બુદ્ધિશાળી, મજબૂત મનોબળવાળી, નૈતિક રીતે અડગ. આ બધા પાત્રો મળીને કથાને ઊંડાણ આપે છે અને એ સમયના રશિયન સમાજનું ચિત્ર પણ ઊભું કરે છે.
તો ગુનો તો થઈ ગયો, હવે રાસ્કોલનિકોવની શું હાલત થાય છે? પેલું અસાધારણ હોવાનો અહેસાસ રહે છે?
ક્યાંથી રહે? સિદ્ધાંત તો પળવારમાં ઓગળી જાય છે. એને કોઈ શક્તિનો અનુભવ નથી થતો. ઉલટું ભય, ગભરાટ, પેરાનોયા એને ઘેરી વળે છે. એને લાગે છે કે બધા એના તરફ જ જુએ છે, બધા એના ગુના વિશે જાણે છે.
અને શારીરિક અસર?
હા, એ તાવમાં પટકાઈ જાય છે, બેભાન થઈ જાય છે. પેલી ચોરેલી વસ્તુઓ પણ ગભરાટમાં ક્યાંક પથ્થર નીચે સંતાડી દે છે. એ લોકોથી ભાગે છે, પણ પોતાના મનથી, પોતાના અંતરાત્માથી ક્યાં ભાગે? આ આંતરિક સજા તો બહારની સજા કરતાંય ભયંકર છે.
આ સ્થિતિમાં જે સોનિયાને મળે છે, બરાબર, આ મુલાકાત કેમ મહત્વની છે?
એ અનાયાસે જ સોનિયા તરફ ખેંચાય છે. કદાચ એને લાગે છે કે સોનિયા પણ એના જેવી જ પાપી છે, એટલે એને સમજી શકશે. એ સોનિયા પાસે જાય છે અને એની પાસે બાઇબલમાંથી લાઝરસના પુનરુત્થાનની વાર્તા વંચાવે છે. જાણે અજાણે એ પોતાના મૃત આત્માનો ઉદ્ધારની આશા શોધી રહ્યો છે.
સોનિયાની શ્રદ્ધા એને સ્પર્શે છે?
ચોક્કસ સ્પર્શે છે, ભલે તરત સ્વીકારતો નથી. સોનિયાની નિર્મળતા, એની કરુણા, એની શ્રદ્ધા રાસ્કોલનિકોવના કઠણ કાળજા પર અસર કરે છે.
અને પેલો તપાસ અધિકારી પોર્ફિરી, એની સાથે શું થાય છે?
પોર્ફિરી સાથેની મુલાકાતો તો જાણે મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે. પોર્ફિરી સીધો આરોપ નથી મૂકતો, પણ વાતો વાતોમાં રેસ્કોલનિકોવના જ લેખ અને સિદ્ધાંતોની ચર્ચા કરીને એને એવી રીતે ભીંસમાં લે છે કે રેસ્કોલનિકોવ સમજી જાય છે કે પોર્ફિરી બધું જાણે છે.
એટલે દબાણ વધતું જાય છે.
હા, એનો અપરાધભાવ, એનો ડર બધું તીવ્ર બનતું જાય છે.
આ બધામાં સ્વિદ્રિકોલોવ ક્યાંથી આવે છે? એનું શું કામ છે?
સ્વિદ્રિગિલોવનું આવવું રેસ્કોલનિકોવ માટે એક પડકાર છે અને એક ભયાનક વિકલ્પ પણ. એ રેસ્કોલનિકોવનો ગુનો જાણી જાય છે કારણ કે એ સોનિયા સામેની કબૂલાત સાંભળી લે છે.
ઓહ, પછી?
પછી એ રેસ્કોલનિકોવની બહેન દુનિયાને ફસાવવાની કોશિશ કરે છે. એ પેલો નૈતિકતા વગરનો રસ્તો બતાવે છે, પણ જ્યારે દુનિયા એને સ્પષ્ટ ના પાડી દે છે
ત્યારે
શું?
ત્યારે એને સમજાય છે કે એના જીવનમાં કશું જ નથી. પૈસા છે, મોજ શોખ છે, પણ પ્રેમ નથી, અર્થ નથી. અને અંતે એ આત્મહત્યા કરી લે છે. એનું મૃત્યુ તો જાણે રાસ્કોલનિકોવ માટે એક ચેતરણી જેવું થયું, નહીં કે આ રસ્તે તો અંતે શૂન્ય જ છે.
બરાબર. તો હવે રાસ્કોલનિકોવ પાસે બે જ રસ્તા બચે છે, કાં તો સ્વિદ્રિગલવ જેવો અંત, કાં તો કબૂલાત અને સજાનો સ્વીકાર.
અને એ કયો રસ્તો પસંદ કરે છે? કબૂલાત તરફ કેવી રીતે વળે છે?
એને મનનું દબાણ હવે સહન નથી થતું. પોર્ફિરી પણ એને લગભગ કહી જ દે છે કે કબૂલ કરી લે, સજા ઓછી થશે. પણ ખરી પ્રેરણા તો સોનિયા જ આપે છે.
સોનિયા શું કહે છે?
સોનિયા એને કહે છે કે જાહેરમાં જા, ચોકમાં ઊભા રહી, ધરતીને ચૂમીને પોતાના પાપનો ઇકરાર કર અને સજા ભોગવ, તો જ તારા આત્માને શાંતિ મળશે. પીડા સ્વીકારવી પડશે.
અને એ માને છે?
ઘણી મથામણ પછી હા, એ સોનિયાની વાત માને છે, પોલીસ સ્ટેશન જાય છે અને પોતાનો ગુનો કબૂલી લે છે.
અને પછી ઉપસંહાર. સાયબેરિયા ત્યાં શું થાય છે? સજા પૂરી કે શરૂઆત?
ઉપસંહાર આપણને સાયબેરિયાના જેલ કેમ્પમાં લઈ જાય છે, પણ શરૂઆતમાં રાસ્કોલનિકોવ બદલાયો નથી હોતો. એ હજુ ગર્વિષ્ઠ છે, બીજા કેદીઓથી દૂર રહે છે. એને ગુનાનો પસ્તાવો નથી, પણ એ વાતનો ગુસ્સો છે કે પોતે એટલો નબળો નીકળો, સિદ્ધાંતને વળગી ન શક્યો.
પણ સોનિયા તો ત્યાં પણ પહોંચી જાય છે ને?
હા, સોનિયા એની પાછળ ત્યાં પણ જાય છે, એની દેખભાળ રાખે છે. બીજા કેદીઓ પણ સોનિયાને બહુ માન આપે છે, દેવીની જેમ પૂજે છે. પછી રાસ્કોલનિકોવ બહુ બીમાર પડે છે અને એને એક ભયાનક સપનું આવે છે.
સપનું?
હા, કેવું સપનું?
સપનામાં એ જુએ છે કે દુનિયામાં એક વિચિત્ર રોગચાળો ફેલાયો છે. લોકો બુદ્ધિના અહંકારમાં એકબીજાને મારી રહ્યા છે. કોઈ કોઈને સમજતું નથી. આખું જગત નાશ પામી રહ્યું છે. આ સપનું એના બૌદ્ધિક ગર્વને તોડી નાખે છે.
અને પછી
અંતિમ પરિવર્તન.
હા, એક દિવસ એ નદી કિનારે કામ કરતો હોય છે. સોનિયા દૂરથી એને જુએ છે અને અચાનક પહેલી વાર એને સોનિયા માટે અપાર પ્રેમ ઉભરાય છે. એને સમજાય છે કે સોનિયાએ એના માટે કેટલું સહન કર્યું છે, કેટલો ત્યાગ કર્યો છે. એની આંખમાં આંસુ આવી જાય છે.
આ ક્ષણ
એના આધ્યાત્મિક પુનર્જન્મની શરૂઆત છે. અહીં નવલકથા પૂરી થાય છે. કોઈ હેપી એન્ડિંગ નથી, પણ એક નવી શરૂઆતનો, એક કઠિન પણ અર્થપૂર્ણ જીવનનો સંકેત છે.
વાહ, ખરેખર માનવ મનની ગૂંચો, નૈતિક મૂંઝવણો અને આત્માની સફરનું આનાથી સચોટ ચિત્રણ ભાગ્યે જ મળે. આમાંથી મુખ્ય વિષયો કયા તારવી શકાય? ગુનો અને સજા તો છે જ.
હા, પણ દોસ્તોયેવ્સ્કી માટે સજા ફક્ત કાયદાની નથી. ખરી સજા તો અંદરની છે. પેલો અપરાધભાવ, અંતરાત્માનો ડંખ, લોકોથી દૂર થઈ જવું, એ જ ખરી પીડા છે.
અને પેલો મુદ્દો, પીડા દ્વારા મુક્તિ,
બહુ જ મહત્વનો. સોનિયાનું જીવન જુઓ અને રાસ્કોલનિકોવનું પરિવર્તન. દોસ્તોયેવ્સ્કી માને છે કે દુઃખ અને પીડાનો સ્વીકાર કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, મુક્તિ મળે છે. જ્યારે સ્વિદ્રિગેલોવ પીડાથી ભાગે છે તો એનો અંત કેવો આવે છે? આત્મહત્યા.
સમાજથી વિમુક્તા, એલિયનેશન, એ પણ મોટો વિષય છે ને?
ચોક્કસ. એનો ગુનો જ એને બીજા માણસોથી કાપી નાખે છે. એની એકલતા એના ગુનાનું કારણ પણ છે અને પરિણામ પણ. મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે ફરીથી સોનિયાના પ્રેમ અને કબૂલાત દ્વારા માનવતા સાથે જોડાય છે.
અને પેલો સુપરમેન વાળો સિદ્ધાંત, નિહિલવાદ,
એની તો આખરી ટીકા છે. દોસ્તોયેવ્સ્કી સ્પષ્ટ કહે છે કે કોઈ માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, નૈતિક નિયમોથી પર નથી. બુદ્ધિ ગમે તેટલી હોય, અંતરાત્માનો અવાજ દબાવી શકાતો નથી.
એટલે અહંકાર વિરુદ્ધ નમ્રતાનો સંઘર્ષ પણ કેન્દ્રમાં છે. રાસ્કોલનિકોવનો બૌદ્ધિક અહંકાર જ એને નીચે પાડે છે.
સાચી વાત. અને મુક્તિ મળે છે નમ્રતાથી, પોતાની મર્યાદા સ્વીકારવાથી, બીજા માટે કરુણા રાખવાથી. અને અહીં શ્રદ્ધા અને તર્કનો મુદ્દો પણ આવે. રાસ્કોલનિકોવ ફક્ત તર્કનો માણસ છે, જ્યારે સોનિયા શ્રદ્ધાનો. દોસ્તોયેવ્સ્કી કહે છે કે બંનેનું સંતુલન જરૂરી છે.
અને આ બધાની ઉપર કદાચ પ્રેમની શક્તિ, સોનિયાનો નિસ્વાર્થ બિનશરતી પ્રેમ.
હા, એ જ પ્રેમ છે જે આખરે રાસ્કોલનિકોવને તારે છે. અંધારામાં એ જ આશાનું કિરણ છે. અને હા, ગરીબી અને સામાજિક અન્યાયનું ચિત્રણ પણ ભૂલવા જેવું નથી. માર્મેલાદોવ પરિવારની હાલત જુઓ.
હા, એ સમયની વાસ્તવિકતા બતાવે છે, પણ લેખક એને બહાનું નથી બનાવતા.
બિલકુલ, પરિસ્થિતિ ગમે તે હોય, નૈતિક જવાબદારી તો રહે જ છે.
દોસ્તોયેવ્સ્કીની લખવાની શૈલી પણ કેવી. મોટે ભાગે રાસ્કલનિકોવના મનમાંથી જ બધું કહેવાય છે. આપણને એની ગુંઘારોમણો, એનો ડર, બધું અનુભવાય.
હા, એ થર્ડ પર્સન લિમિટેડ નેરેટિવ અને પ્રતીકોનો ઉપયોગ. પેલું ગરમીથી તપતું ગીચ પીટર્સબર્ગ શહેર એ ખુદ રાસ્કલનિકોવના મનની હાલતનું પ્રતીક છે.
અને પેલો ક્રોસ જે સોનિયા આપે છે,
એ પીડાના સ્વીકારનું પ્રતીક. અને રાસ્કલનિકોવના સપના, પેલી ઘોડીને માર પડતી જુએ છે એ સપનું, એ એની અંદર ક્યાંક દબાયેલી કરુણા બતાવે છે. અને છેલ્લું સપનું એના જૂના વિચારોના અંતનો સંકેત આપે છે.
આ બધું વાંચીને સાંભળીને વાચક કે શ્રોતા પર કેવી અસર થાય, મન ભારે થઈ જાય.
ચોક્કસ, આ કોઈ હળવીફૂલ વાર્તા નથી. તમને હત્યારા માટે સહાનુભૂતિ થાય, એના ડરમાં તમે ભાગીદાર બનો, એ અસ્વસ્થ કરનારું છે. પણ એ અંધકારની વચ્ચે એક આશા છે, બહુ મજબૂત આશા, કે માણસ ગમે તેટલો નીચે પડે, એના માટે ઊભા થવાનો, બદલાવાનો, પ્રેમ અને ક્ષમા દ્વારા નવું જીવન પામવાનો રસ્તો હંમેશા ખુલ્લો હોય છે.
અને કદાચ એટલી જ 150 વર્ષ પછી પણ આ નવલકથા આપણને આટલી સ્પર્શી જાય છે, આજે પણ એક્ચ્યુઅલ છે.
બરાબર. વિચારોના નામે થતી હિંસા, બુદ્ધિનો અહંકાર, એકલતાની પીડા, પ્રેમ અને કરુણાની જરૂરિયાત, આ બધું આજે ક્યાં નથી?
સાચી વાત. આકૃતિ આપણને યાદ અપાવે છે કે માનવ આત્મા કેટલો જટિલ છે. એમાં અંધારુંય છે ને અજવાળુંય છે, પણ પસંદગી આપણે કરવાની છે.
બિલકુલ. આપણે કોનો અવાજ સાંભળીએ છીએ, અહંકારનો કે કરુણાનો?
તો અંતે એમ કહી શકાય કે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ આપણને આપણા પોતાના અંદર રહેલા રાસ્કોલનિકોવ અને સોનિયા વિશે વિચારવા મજબૂર કરે છે. એ આપણને પૂછે છે કે શું આપણે નિયમો તોડીને મહાન બનવા માંગીએ છીએ, કે પછી પીડા સ્વીકારીને પ્રેમ દ્વારા મુક્તિ મેળવવા.
આ સવાલ સાથે જ કદાચ આપણે શ્રોતાઓને છોડી શકીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.